તારીખ 8/2/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 820, 821 અને 822 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 480
સિદ્ધ પરમાત્મા ને નમસ્કાર કરાય છે, એનું શું કારણ છે, એનું શું સ્વરૂપ છે, એ વિષય છે. સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધ પરમેષ્ટિ પ્રતિબિંબ સમાન છે. પોતાનો સિદ્ધ સમાન શુદ્ધ આત્મા બિંબના સ્થાને છે અને સિદ્ધ પરમાત્મા પ્રતિબિંબના સ્થાને છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે પોતાનું, ત્યાં પોતે બિંબ છે, અરીસાની આકૃતિ પ્રતિબિંબ છે, પોતાના જેવી જ આકૃતિ છે. એમ પોતાનું જે પરમાત્મા સ્વરૂપ છે એ સિદ્ધ સમાન છે. ભગવાન સિદ્ધ પરમાત્મા થયા તે પોતાના જ સ્વરૂપનું બિલકુલ પ્રતિબિંબ છે એમ કહેવું છે. પ્રતિબિંબ સમાન છે. સાધવા યોગ્ય આરાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ, જે અંતરમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જેનું અંતર અવલંબન લેવા યોગ્ય છે, તેને બતાવવા માટે, તેને દર્શાવવા માટે બહારમાં કોઈ બરાબર એના જેવું જ હોય તો જે સિદ્ધ પરમાત્મા થયા એવું જ એમનું સ્વરૂપ છે, એવું જ પોતાનું સ્વરૂપ છે. મુમુક્ષુ જીવને પ્રથમ નિર્ણયમાં પોતાનું આવું સ્વરૂપ સમજાય છે, નિશ્ચિત થાય છે, ત્યારે એનામાં જ્ઞાન બળ ઉત્પન્ન થાય. જ્ઞાનમાં જે નિર્ણય થાય એ નિર્ણયમાં સિદ્ધ સમાન પોતાનું સિદ્ધ પદ નિશ્ચિત થાય ત્યારે તે જ્ઞાનને જ્ઞાન બળ મળે છે. અને રુચિ ત્યારે પલટો મારે છે આવા સિદ્ધ પદને જોઈને, જે જ્ઞાનમાં નિજ સિદ્ધ પદનું ભાવભાષણ થાય એને જગતના પદાર્થની અને રાગની રુચિ બદલીને આવા પરમાત્મ પદનું સિદ્ધ પદની રુચિ થાય. એ રુચિ અને એ જ્ઞાન આગળ વધી અને એ સિદ્ધ શુદ્ધ પદનો સ્વાનુભવ કરે છે, એનો આસ્વાદ લે છે. નિજ સ્વરૂપનો રસ વધે છે એ પોતાના આવા સિદ્ધ પદને નિશ્ચિત થતા એનો રસ વધે છે. જ્યાં સુધી આવું સિદ્ધ પદ છે પોતાનું એવું અંદરમાં જ્ઞાનમાં ભાસે નહીં ત્યાં સુધી ખરેખર સ્વરૂપનો રસ ઉપજવો જોઈએ, તે રસની ઉત્પત્તિ થતી નથી. અને પર રસ છે, રાગ રસ છે, રાગમાં જે રસ આવે છે એ રસ મટતો નથી, વિરુદ્ધ રસ મટતો નથી, અવિરુદ્ધ એવો સ્વરસ નિજ રસ પ્રાપ્ત થતો નથી, ઉત્પન્ન થતો નથી. એ સ્વરૂપ સિદ્ધ પરમેષ્ટિના બાને દર્શાવવામાં આવે છે, સિદ્ધ પરમેષ્ટિના નિમિત્તે દર્શાવવામાં આવે છે. નિમિત્ત છે એમ કહ્યું છે બીજા વાક્ય, ત્રીજા વાક્યમાં તે સિદ્ધ પરમાત્મા નિમિત્ત છે એમ કહ્યું છે. પોતાનું સિદ્ધપદ ઉપાદાન છે અને અનંત સિદ્ધ પરમાત્માઓ થયા તેમનું જે સિદ્ધપદ છે એ નિમિત્ત છે, બરાબર એવું છે એમ અહીંયા કહેવા માંગે છે. એ સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને બતાવવા માટે સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ કહ્યું છે, અને તે બિલકુલ જેવું પોતાનું સ્વરૂપ છે એવું જ સિદ્ધ સ્વરૂપ છે. કોઈ જરા પણ એમાં ફેરફાર માને તો એનું નામ મિથ્યાત્વ છે.
બરાબર,
મિથ્યાત્વ એટલે જેવું છે એવું નહીં માનવું, ફેરફાર વાળું માનવું એનું નામ મિથ્યાત્વ છે. પોતાનું ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ છે એ જ સાધવા યોગ્ય છે. પોતાનું જે મૂળ શુદ્ધ પદ છે, જે અનંત ચૈતન્ય સ્વભાવથી અને અનંત આનંદ સ્વભાવથી ભરેલું છે એ જ સાધવા યોગ્ય છે, એ જ અવલંબન લેવા યોગ્ય છે. પોતાના પરમાત્મ પદથી બીજું કોઈ મહાન નથી કે જેથી બીજાની સાધના અને આરાધના કરવા યોગ્ય હોય, એવું તો કોઈ જગતમાં નથી. ભલે અનંત સિદ્ધ પરમાત્માઓ છે, વ્યવહારે પંચ પરમેષ્ઠીને આરાધ્ય દેવ કહેવામાં આવે છે, તો પણ નિશ્ચયથી તો પોતાનો શુદ્ધાત્મા જ આરાધ્ય છે. પંચ પરમેષ્ઠી ખરેખર નિશ્ચયથી આરાધ્ય નથી, અથવા એમનું આરાધન પણ શું થઈ શકે? જે પરદ્રવ્ય સ્વરૂપે હોય અને પોતાથી ભિન્ન સ્વરૂપે હોય તેનું આરાધન શું થઈ શકે? કે તેનું આરાધન થઈ શકતું નથી. જ્ઞાન ને આનંદ તો પોતાનો પોતામાંથી આવે છે, કોઈ અરિયંતમાંથી કે કોઈ બીજા સિદ્ધમાંથી. પોતાનું જ્ઞાન ને પોતાનો આનંદ ઉત્પન્ન થાય એવું તો બનવાનું નથી. કે બીજા કોઈ અરિયંત કે સિદ્ધ આ આત્માને જ્ઞાન ને આનંદ આપે એવું પણ બનવાનું નથી, એ બની શકતું નથી. તેથી પોતાનું સિદ્ધ પદ જ આરાધવા યોગ્ય છે, પોતાનું જ્ઞાયક સ્વરૂપ એ જ સાધવા યોગ્ય છે, તેમાંથી જ પોતાની દશા ઉત્પન્ન થાય છે, પરમાત્મ દશા ઉત્પન્ન થાય છે, પોતાના નિજ પદમાંથી જ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંયથી ઉત્પન્ન થતી નથી. ત્યારે સાધક જીવને કેવા વિષયમાં ઉપયોગ લાગે કે પંચ પરમેષ્ઠીના વિષયમાં ઉપયોગ લાગે એમ કેમ છે. અથવા સ્વરૂપના અભેદ મહિમામાં લીન થઈને રહેવાય નહીં ત્યારે એવું જ જેનું સ્વરૂપ છે એવા જે અરિયંત અને સિદ્ધ, પોતાનું સ્વરૂપ છે એવું જ જેનું સ્વરૂપ છે એવા જે અરિયંત ને સિદ્ધ, એમના બહાને આત્માનો મહિમા ગાવામાં આવે છે. એટલે બીજી રીતે આત્માના સ્વરૂપનો જ મહિમા ત્યાં કરવામાં આવે છે. ખરેખર જે ભક્તિ સ્થાપી છે એ સ્વરૂપના મહિમા અર્થે ભક્તિ સ્થાપી છે, બીજી વ્યક્તિના મહિમા અર્થે ભક્તિ સ્થાપી છે એમ ખરેખર નથી. એ બહાનું છે સ્વરૂપની ભક્તિ કરવાનું. એટલે એ જ સાધવા યોગ્ય છે એમ કહ્યું. પોતાનું ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ છે એ જ સાધવા યોગ્ય છે. આ પણ સાધવા યોગ્ય છે ને બીજું પણ સાધવા યોગ્ય છે એમ નથી, આ જ સાધવા યોગ્ય છે ને બીજું કાંઈ સાધવા યોગ્ય નથી, એમ જનો ઉપયોગ કર્યો છે. તેમાં સિદ્ધ પરમાત્મા નિમિત્ત છે, એવું જે પોતાનું સિદ્ધ પદ સાધવું છે એમાં સિદ્ધ પરમાત્મા છે નિમિત્ત છે. સામે બરાબર કોઈ એવું જ તત્વ હોય, એવું જ સ્વરૂપ હોય તો એ સિદ્ધ ભગવાનનું છે. સિદ્ધ સમાન સદાપદ મેરો, બનારસીદાસની એ નાટક સમય સારમાં એ પદ રચ્યું છે. સિદ્ધ સમાન સદાપદ મેરો એમ આ સર્વાગમ કહે છે. એ સિદ્ધ પરમાત્માના ગુણ એટલે આત્માના ગુણ સર્વાગમ કહે છે, એવું બીજું પદ છે. મિથ્યા દ્રષ્ટિ એનો નિશ્ચય કરવામાં, એની નિશ્ચય કરવાની દિશામાં, નિર્ણય કરવાની દિશામાં પ્રયત્ન કરવો. સમ્યક દર્શન ન હોય ત્યાં જો સમ્યક દ્રષ્ટિઓ ધર્મીઓ સિદ્ધપદનું, નિજ સિદ્ધપદનું આરાધન કરે છે અને એ જ કરવા યોગ્ય છે એમ સિદ્ધાંત છે, ઉપદેશ છે, અને બીજું કાંઈ આરાધવા યોગ્ય કે સાધવા યોગ્ય નથી એમ ઉપદેશ છે, તો આરાધવા યોગ્ય એવું મારું સિદ્ધપદ તે કેવું, એની એને જિજ્ઞાસા નિર્ણય કરવા માટે થવી જોઈએ. શું કરવું એને પૂરી લગ્નીથી, પૂરી તાલાવેલીથી, પૂરી ભાવનાથી અને પૂરી જિજ્ઞાસાથી પોતાના સ્વરૂપનો નિર્ણય કરવાની દિશાના પ્રયત્નમાં રહેવું, આ કરવું. બીજું કરવું એ વાત નહીં, એ સિવાય બીજું કરવું એમ નહીં. જો એક જ લક્ષ્ય હોય, સ્વરૂપ પ્રાપ્તિનું એક જ લક્ષ્ય હોય, સ્વરૂપ આરાધનનું એક જ લક્ષ્ય હોય કે આ જ કરવું છે, તો એનો એનો જે પ્રયત્ન છે એ એ દિશામાં જાય, ને એનો પ્રયત્ન બીજી દિશામાં લાગે નહીં. એને એ કરવું જ્યાં સુધી હું પરમાત્મા છું, હું સિદ્ધ છું એવું જ્ઞાનમાં સિદ્ધે સિદ્ધું ભાસે નહીં, રાગની આડ વિના. સિદ્ધે સિદ્ધું એટલે રાગની આડ મારીને નહીં, રાગની આડ મારીને તો વિચાર કરે જ છે કે હું સિદ્ધ સમાન છું, હું સિદ્ધ જીવો છું, મારું સિદ્ધ સ્વરૂપ છે, પણ એમ નહીં. જ્યાં સુધી રાગની આડ વિના સીધું જ્ઞાનમાં ભાસે નહીં કે હું આવો છું, ભાસવું એટલે લાગવું, લાગે નહીં, ત્યાં સુધી એની એ વિષયની જિજ્ઞાસામાં રહેવું, સ્વરૂપ જિજ્ઞાસામાં રહેવું. પ્રશ્નમાં એમ છે કે સમ્યક દ્રષ્ટિને તો સિદ્ધ પદ જણાય છે, અનુભવાય છે, અમને અનુભવાતું નથી તોય માની લેવું, એ માનવું ક્યાંથી સાચું થશે? માની લેવું એ કોઈ કલ્પનાથી માની લેવું છે, એમ માનવાથી તો કઈ માનવું થતું નથી. અને રાગ, રાગાદી ભાવનો અને દેહાદીનો સ્વપણે મનાઈને જે અનુભવ છે એવું માનવું ટળતું પણ નથી, એમ ઉપરથી માની લે કે આગમ આમ કહે છે, જ્ઞાનીઓનું આવું ફરમાન છે કે તું તારા આત્માને સિદ્ધ પદ માન, તો એમ માની લેવાથી તો કઈ બીજું માનવું મળતું નથી કે છૂટતું નથી. તું ફલાણો ફલાણો છું એવું જે માન્યું છે એ કોઈ મટતું કે છૂટતો નથી.
રાગની આડ વગર
રાગની આડ વગર એટલે જ્ઞાન ના આધારે સીધું જ જ્ઞાન ના આધારે પરિપૂર્ણ જ્ઞાયક સ્વરૂપ છો એમ સીધું જ્ઞાન ના આધારે રાગ નો આધાર છોડીને આધાર લીધા વિના જ્ઞાન થી જ્ઞાયક સ્વરૂપ ભાષવું જોઈએ. જ્ઞાન ના આધારે જ્ઞાયક સ્વરૂપ ભાષવું જોઈએ કે હું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું. અનંત 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 જ્ઞાન નું દળ છે એવું મારું સ્વરૂપ છે કે જે હું સિદ્ધ પરમાત્મા નું સ્વરૂપ છે. હા, પહેલા એને નિર્ણય તો પહેલા જ કરવાનો છે ને. સમ્યક દર્શન તો પછી થાય છે, નિર્ણય પહેલા થાય છે. અને જાણ્યા વગર માનશે કોને? આવું જ્ઞાનમાં જાણ્યા વિના માનવું ક્યાંથી થાય? કે જાણ્યા વિના માનવાનું શ્રદ્ધાન એ સસલાના સિંગડા જેવું છે. એ માન્યતાનું શ્રદ્ધાન માન્યતા કહો કે શ્રદ્ધાન કહો, એ સસલાના સિંગડા જેવું છે. પરલક્ષી જ્ઞાન થી તો જાણ્યું, એ જાણ્યું નથી એમ જ આવે છે. પર સત્તા અવલંબન એટલે રાગ ની સત્તા, દેહાદી ની સત્તા, પર પદાર્થમાં પંચ પરમેષ્ઠી ની સત્તા, એનાથી જાણ્યું એ કઈ જાણ્યું નથી. એ તો જ્ઞાન ના આધારે ચાલતા જ્ઞાન ના આધારે ઉપયોગમાં એકનું જ્ઞાન છે. એ જ્ઞાનમાં રાગને લાવ્યા વિના, રાગને ભેળવા વિના જ્ઞાનથી જ જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરવો. આમ છે, જ્યાં સુધી ન ભાસે ત્યાં સુધી માની લીધું છે એ સાચું નથી. બરાબર, મેં તો માન્યું છે, હું તો આમ જ માનું છું એ ખરેખર માન્યું નથી. તેમાં સિદ્ધ પરમાત્મા નિમિત્ત છે. આવું જે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું છે એ સિદ્ધ પદ દ્વારા દર્શાવ્યું છે. આત્મ સ્વરૂપ દર્શાવ્યું છે એ સિદ્ધ પદ દ્વારા દર્શાવ્યું છે. આવું સ્વરૂપ છે તારું એમ બતાવ્યું છે. તે સિદ્ધ કૃતકૃત થયા છે. કેવા છે સિદ્ધ પરમાત્મા? કે કૃતકૃત થયા છે. હવે એમને કાંઈ કરવા યોગ્ય કાર્ય બાકી રહ્યું છે એમ નથી. એમનું પોતાનું નિજ કાર્ય પરિપૂર્ણ થઈ ગયું છે, પરિપૂર્ણ સિદ્ધ થઈ ગયું છે, પ્રસિદ્ધપણે સિદ્ધ થઈ ગયું છે. તેથી તેમને સિદ્ધ કહેવામાં આવે છે. એમ લઈએ તો એવું જે પરમાત્મ પદ છે એ કૃતકૃત્ય છે. જે સિદ્ધ પદ આત્મપદ છે એ કૃતકૃત છે. જ્યારે દ્રષ્ટિને એ પદ હાથ લાગે છે ત્યારે એમ જણાય છે કે દ્રષ્ટિ અપેક્ષાએ તો હું પણ કૃતકૃત્ય જ છું, કોઈ કર્તવ્ય આમાં બાકી રહેતું નથી. અવસ્થાનું જ્ઞાન ત્યારે થાય છે સાચું, કે અવસ્થામાં હજી અનંત ગુણ કાર્ય કરવાનું બાકી રહે છે. આની સાથે મેળવીને નક્કી થાય છે. આને હિસાબે કહ્યું, પોતાના સિદ્ધ પદને જોઈને કહ્યું કે કેવળ જ્ઞાન વર્તે છે. અત્યારે કેવળ જ્ઞાન મારા સ્વરૂપમાં હયાત છે, હાજર છે, એટલે વર્તે છે એમ કહ્યું છે. કહે છે કે સિદ્ધ પરમાત્મા તેમાં નિમિત્ત છે. તે સિદ્ધ કૃતકૃત થયા છે. માખણનું ઘી થાય પણ ઘીનું માખણ થાય નહીં. માખણને ગરમ કરે તો એમાંથી ઘી થાય, પણ ઘીને ગમે એટલું ટાઢું પાડે, પાછું ગરમ કરેલા ઘીને ગમે એટલું ઠંડુ કરે તો પાછો એ ઘીનો પર્યાય માખણમાં થાય કે માખણ થાય એવું કોઈ દિવસ બને
નહીં.
એમ એકવાર શુક્લ ધ્યાનની શ્રેણીથી જે સિદ્ધ પદ થયું એ પછી અસિદ્ધ પદ થાય એવું કદી બને
નહીં.
અથવા જે સંસારી છે તે સિદ્ધ થાય છે, કોઈ સિદ્ધ સંસારી થતા
નથી.
આપણે 24 તીર્થંકર છે ને આ ક્ષેત્રમાં, દરેક આરામાં 24 તીર્થંકર થાય છે. દ્રસકોડા કોડી સાગરનો આરો છે ને, એમાં એ દરેક આરામાં ઉત્સર્પિણી અવસર્પિણી 24 તીર્થંકર થાય છે. તો અન્ય મતમાં 24 અવતાર કયા? અમારા ભગવાન 24 અવતાર લે છે. ભગવાન અવતાર લેતા છે
ભગવાન
કે એ ઘીનું માખણ ન થાય? માખણનું ઘી થઈ ગયું પછી ઘીનું માખણ ન થાય. ચણ્યો એક વાર શીક્યો ને ડાળીઓ થઈ ગયો પછી ડાળિયાનો ચણ્યો થાય
નહીં,
અને એ ડાળીઓ કદી ઉગે નહીં. ચણ્યો ઉગે એમાંથી અંકુર ફૂટે પણ ડાળીઓ કદી ઉગે નહીં. ગમે એટલું ખાતર પાણી ગમે તેમ આપો પછી એમાં કાંઈ થાય નહીં. એમ માખણનું ઘી થાય પણ ઘીનું માખણ થાય નહીં. તેમ સિદ્ધને હવે ફેરફાર થતો નથી, તેમ સિદ્ધ પદમાં કોઈ ફેરફાર થતો નથી. એકવાર દશા સિદ્ધ દશા થઈ ગઈ, વિદેહી દશા થઈ ગઈ, શરીર વિનાની અશરીરી દશા થઈ ગઈ, પછી શરીર ધારણ કરે આત્મા એવું કદી બનતું નથી. પછી એને જન્મ થાય, એને મરણ થાય, એને કાંઈ થાય એ પ્રશ્ન રહેતો નથી. હવે એ લોકો એમ કહે છે કે તમે નાસ્તિક છો, ભગવાનને માનતા નથી. જૈનને નાસ્તિક કહે છે કેટલાક, જે આવા ભગવાનને માને છે કે ભગવાન છે એ સૃષ્ટિને સંચાલન કરે છે, જેની આજ્ઞા વિના એક પાંદડું પણ ફરકી શકે નહીં જગતમાં, એવા જે સૃષ્ટિના પાલનહાર છે એવા ભગવાનને તમે માનતા નથી, માટે તમે નાસ્તિક છો. એમ
ઠીક
આવું છે, ક્યાં ભગવાનનું પરિપૂર્ણ પવિત્ર નિર્દોષ સ્વરૂપ અને ક્યાં જન્મ મરણના કલંક અને લાંછન લાગે એવું સંસારીનું સ્વરૂપ, એને ભગવાન ઠરાવવા, એ તો ભગવાનના સ્વરૂપમાં દોષારોપણ કરવા જેવું
છે,
દોષનો આરોપ છે. તેમ સિદ્ધને હવે ફેરફાર થતો નથી, એટલે કે તેઓ સંસારમાં આવતા નથી. ફરીને સંસારી થાય, એને જન્મ મરણ થાય એવું કદી બનતું નથી. જેમ ભગવાનને જન્મ મરણને સંસારી માનવા એ મોટો દોષ છે, તેમ સંસાર વિતરાગને અરિહંતની આ મંદિરમાં સ્થાપના કરી છે ને, એમની પાસેથી કાંઈ પણ માગવું એ પણ એવડો જ મોટો દોષ છે. કેમ કે એ અન્યમતીઓ ત્યાંથી થયા છે કે પહેલાં માગતો થયો છે કે હું હે ભગવાન હું તમારા દર્શન કરું છું, તો એ દર્શનનું ફળ તમે મને કાંઈક આપજો. હું તમારું નામ સ્મરણને જપ કરું છું માટે તમે મને એનું કંઈક ફળ આપજો. આ એમાંથી અન્યમત થઈ ગયો કે ભગવાનને ભગવાન કંઈક આપે, ભગવાન કંઈક આપે, ભગવાન કંઈક
આપે
આપે, એમાંથી આ બધું થઈ ગયું. પછી નવી નવી કલ્પના જોડતા ગયા ને એમાં એ જે મેળવવાના જીવ તો મેળવવાનો લાલચો છે, અનાદિથી એની ચાર સંજ્ઞા અને પૂદગળમાંથી સુખ લેવા માટેની ઉભેલી છે. એટલે એમાંથી કલ્પનાએ ચડતો 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 કાંઈક કલ્પનાઓ કરી. એટલે કે તેઓ સંસારમાં આવતા નથી, આત્માના સ્વરૂપમાંથી આ બધી ભૂલીને કલ્પના થઈ છે. એ સ્વરૂપની શક્તિના સંબંધમાં પણ એવું છે. સ્વરૂપની એક એક શક્તિમાં અનંત સામર્થ છે. તો એ શક્તિ નામ તો ઇકારાંત સ્ત્રીલિંગ થયું ને, એટલે નાખી દેવી ત્યાં, કે આ એક એક શક્તિ એક એક દેવી છે. એને વળી એમ થાય કે પાછું આપ કેવી શક્તિ, કે આદ્ય શક્તિ, આપ કેવી શક્તિ, કે ફલાણી શક્તિ, એ શક્તિ કરી કરી કરીને પછી દેવીઓને સ્થાપી, દેવને દેવીઓની આવી જે પરંપરા ચાલી, એ મૂળ આમાંથી વિપર્યાસ થયો અને એ વિપર્યાસ વધતો ચાલ્યો. કેમ કે દેવનો પણ એટલો મહિમા કર્યો અને શક્તિઓનો પણ એટલો જ મહિમા કર્યો છે શાસ્ત્રમાં, એટલે એ રીતે મહિમાને કરતા ગયા. બીજી રીતે એટલે કે તેઓ સંસારમાં આવતા નથી, આ કાળકાને માને છે ને, કલકત્તા બાજુ તો બહુ જ માન્યતા છે કાળી માતાનો, આખો કાળકા મેલ ચાલે છે દિલ્હી કલકત્તા, એના ઉપર છે. એનું સ્વરૂપ જુઓ તો એક કાળી સ્ત્રી, એના હાથમાં ખોપરી, બીજા હાથમાં તલવાર, બધી ગડબડ. પછી અધ્યાત્મ ઉતારે છે ભાઈ આ બધા દોષને મારવા વાળી શક્તિ છે, રાક્ષસોને મારવા વાળી શક્તિ છે. પણ રાક્ષસ કોણ, કે પોતાનો દોષિત ભાવ તે રાક્ષસ છે, અને એ દોષને મારવા માટે જેનું સામર્થ્ય છે તે શક્તિ છે. આમ છે ખરેખર, પણ એ ન સમજાણું એટલે અહીંથી ઉપાડ્યું. ઠીક છે, થયા ને સ્વામી? વિવેકાનંદના ગુરુ કોણ થયા? હે, રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના મંદિરમાંથી થયા છે. બહુ અતિશય ગરીબ બ્રાહ્મણના દીકરા હતા, એકદમ ત્યાં તો ગરીબી બહુ છે કે માણસને દિવસો સુધી ખાવા ન મળે. કાળકાના મંદિરમાં બહુ ભૂખા થયેલા ને કંઈક, કાળકાના મંદિરમાં પછી સુઈ જ રહ્યા છે. બસ હવે તો માતા તારા શરણે છો, હવે કાંઈ મારે ખાવું નથી ને પીવું નથી. એ બે ચાર દિવસ એમને પીડ્યા ને એમાંથી ધૂન ચડી, કઈ પુણ્ય ઉદય એક પ્રકારનો. તો એ ચાલ્યું ચાલ્યું ચાલ્યું, આને કાળકા માતાનો સાક્ષાત્કાર થયો છે, એમાંથી બધું ચાલ્યું. એ કોઈ એવી માતા છે ને એ કઈ સહાય કરે છે ને એવું કાંઈ જગતમાં છે? બ્રહ્મણાથી બધી સ્થાપના થાય છે, જેટલી બધી સ્થાપના છે એટલી એટલી તે પ્રકારની બધી ભ્રમણાઓ છે, બીજું કાંઈ નથી. પછી તો લોકોને એવા ડરાવ્યા છે કે આ કાંઈ માતાનું નામ લેશો નહીં ને એની નિંદા કરશો નહીં, તમારું કાંઈક ઉખાડી મૂકશે, તમને શું કે ધનોત પનોત કરી નાખશે, ઉખાડી મૂકશે તમને, એ પાછો કોપાયમાન થશે તો તમને હેરાન હેરાન કરી નાખશે. પણ એ બધા ગપ્પા છે, અમે ઘણા વખતથી કહી છે એવું કરતા હોય તો મૂકે. સ્થાપનાને ઉખેડી ઉખેડીને ઘણા દિગંબર જૈન મંદિરોમાં એવી દેવ દેવીની સ્થાપના ઉત્તર ગુજરાતમાં હતી. એ બધી આ બાજુ ગયા, ખબર પડી આ તો આપણામાં છે જ નહીં, આ તો બધું નવું તૂત ઘૂસી ગયું છે. બધાને ઉપાડી ઉપાડીને મંદિર માંથી સમુદ્ર માં પધરાવી દીધા આપણા લોકો. છે એના જૂના મંદિર માં છે, સ્થાપના છે, બિલકુલ કલ્પિત છે. કલ્પિત એટલે આ જીવ લોભી છે ને, માગે છે કે મને કઈક દે, મને કઈક દે. એ દે હું પોતાના પુણ્યના ઉદય થાય, જે કઈ થાય ને જે બીજું થાય પાપના ઉદય થાય. પુણ્ય પાપના ઉદયને અનુસાર જે થાય તે થાય, બાકી કઈ થવાનો પ્રશ્ન રહેતો નથી. એ પ્રકારનું ગ્રહિત મિથ્યાત્વ, મિથ્યાત્વ તો સિદ્ધપદ સમાન પોતાના આત્માને ન અનુભવે ત્યાં સુધી મિથ્યાત્વ મૂળમાંથી જતો નથી. આ તો ગ્રહિત મિથ્યાત્વ છે. તીવ્ર મિથ્યાત્વ જેને કહીએ એ પ્રકાર છે. ગ્રહિત મિથ્યાત્વમાં મિથ્યાત્વ તીવ્રતાને પકડે છે, ઘણું ગાઢ મિથ્યાત્વ થાય છે. એમાં શું છે, એમાં કઈ ડરવા જેવું કઈ છે? ઓલા લોકો ડરાવે છે, જોવું કઈ માતાનું નામ લેશું ને.
આજના મુનિઓ પણ બધું
એમ જ ચાલ્યું છે. ક્રિશ્ચિયન છે ને સંપ્રદાય, ક્રિશ્ચિયન સંપ્રદાય એ મૂળ રોમમાંથી ઉત્પન્ન થયેલો રોમન કેથોલિક છે. પછી એમાં બહુ અંધશ્રદ્ધા વધી ને બધી સુધારકવાદીઓ થયા ત્યારે એની સામે નવું ફોર્મ કર્યું, નવું એને પ્રોટેસ્ટન્ટ કીધા, એનો વિરોધ કરનારા. ભલે દિગંબર આપણે કહેવાય પણ એ ઓલા નહી, સંપ્રદાય વાળા નહી. ત્યાં તો બધી ઘણી ગડબડ છે. પુસ્તક હાથમાં આવ્યું હતું, લગભગ 2 ડઝન જેટલા દેવ ને દેવી ને થાય પાછા અત્યારે વર્તમાન દિગંબર સંપ્રદાયમાં, જેટલા એમાં ભૈરવનાથ ને બધા છે, ચક્રેશ્વરી ને કઈક છે.
જોરે
વિસ્પંથી નો વધારે છે. એ લોકો એ લોકો પ્રતિમા ઉપર ફૂલ પણ મૂકે છે અને ચંદન પણ લગાડે છે, એ
સિવાય
સચેત ફળ વાપરે છે. પછી આ પ્રતિમાને જે પ્રક્ષાલન કરે એમાં દૂધ, મધ, પંચામૃત, સાકર ને ઘી ને એવું નાખીને ઘણી ગડબડ છે. જે અત્યારે લગભગ 150 જેટલા દિગંબર સાધુઓ છે એમાં મોટા ભાગના વિષપંથી છે. કાળ દોષ થી જોર છે એ ઉતરતા માણસો નો થતું જાય છે. એવી રીતે આમ જુઓ તો સૌથી વધારે જોર છે આખા વિશ્વમાં મુસલમાનો. પહેલો નંબર વસ્તીમાં એનો છે. કોઈ દેશ એવો ખાલી નથી કે જ્યાં એ લોકો વસતા નથી. પાકિસ્તાન ત્યાં પછી હિન્દુસ્તાનનું કોઈ ગામડું બાકી નથી જ્યાં એનું ઘર ન હોય, મુસલમાનનું ઘર ન હોય. આખું ગામડું હિન્દુનું હોય એવું કોઈ ગામડું જ નથી અત્યારે. તે પ્રકાર છે અત્યારના જીવો કેવા પ્રકારના અહીંયા જન્મે છે એ એમાંથી સૂચિત થાય છે. અહીંયા આવવું થાય છે એ મોટા ભાગે એવી વિપર્યાસ લઈને આવનારા જીવોનું આવવું થાય છે. આમ બને છે જે આવવું થાય છે વિપર્યાસ લઈને એમાંથી રસ્તો કાઢવો છે. એ રસ્તો ક્યારે નીકળે કે એક જ લક્ષ્ય હોય ત્યારે, જો બીજું લક્ષ્ય રહ્યું તો એ ન થાય. આવો વિષય છે, એક જ લક્ષ્ય હોય તો થાય. અને એ એક લક્ષમાં સામે પોતાનું સ્વરૂપ જોઈ શકાય એવું કોઈ પ્રતિબિંબ હોય, જેમ અરીસામાં પોતાનું મોઢું પોતે ન જોઈ શકે પણ અરીસામાંથી બરાબર જોઈ શકે એવું કોઈ હોય તો સામે સિદ્ધ પદ છે કે જે પોતાના જ સ્વરૂપનું પ્રતિબિંબ છે. એ સિદ્ધ પરમાત્મા સંસારમાં આવતા નથી, એને કદી જન્મ મરણ થતા નથી, પણ સિદ્ધ પણે અનંતકાળ પર્યંત, સાદી અનંતકાળ પર્યંત સદાય સિદ્ધાલયમાં સિદ્ધ દશામાં જ રહે છે. પછી એમાં બીજો કોઈ ફેરફાર થતો નથી. આવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે.
આવડો મોટો સિદ્ધ પરમાત્મા પોતે ક્યાં ગયો છે? આવડો મોટો સિદ્ધ પરમાત્મા પોતે
ક્યાંય ગયો જ નથી, પણ પોતે ને પોતે પોતાની સામે જોયું નથી ને પોતે ખરેખર કોણ છે એનો વિચાર કર્યો નથી. કોણ હું સાથી થયો, શું સ્વરૂપ છે મારું, એ વિચાર નથી કર્યો કે ખરું મારું સ્વરૂપ શું. અત્યારે આ કહેવાય છે મારું સ્વરૂપ, લોકો ઓળખે છે એવું મારું સ્વરૂપ કે કંઈક બીજું. જો એવું જ હોય તો આ જન્મ પહેલા કેવું હતું ને આ આ મરણ પછી કેવું છે, ફેરફાર થઈ જાય છે. પોતે આવો છે, બીજા અનેક જીવ જંતુઓ આવા નથી, એનું કારણ શું? જો કાંઈક વિચારવાન જીવ હોય તો જગતની રચના ઉપરથી પણ એને વિચાર થાય એવો છે કે આ ખરેખર આ છે શું, આ કઈ વસ્તુ સ્થિતિ શું છે, આમાં સાચું શું છે, સત્ય શું છે, એ જો શોધવા જાય તો ખોજીને મળે એવું છે. ન શોધે એને મળે એવું નથી, ખોજ કરે એને મળે એવું છે. પણ એને ખોજ કરવાની તાલાવેલી લાગવી.
અનેક જીવોનો ઉપકાર છે, અનંતનો ઉપકાર, એટલે કેનો આવી વાત.
એ વાત પ્રસિદ્ધ પણે બહાર મૂકી, આવા કાળમાં બહાર મૂકવામાં તો તોફાન થાય. થયા થવા થવા યોગ્ય હતા એટલા તો થયા, પણ ખરા છતાં એ પ્રકારનું પુણ્ય હતું સાથે, એટલે અનેક જીવોને
નિમિત્તે
820 છે, 821 છે, એ વચમાં દ્રવ સંગ્રહનો એક બોલ છે. આમ તો મોક્ષ માર્ગ પ્રકાશકના બોલ શરૂ થઈ ગયા છે. કોઈ શાસ્ત્ર કે કોઈ પણ ગાથા કે શબ્દ અથવા તો કોઈ પણ અનુયોગની વાત કરો, શું છે કે દ્રવ્ય શ્રુતનો જે વિષય છે એ દ્રવ્ય શ્રુતમાંથી કોઈ પણ શાસ્ત્ર લ્યો, કોઈ પણ શાસ્ત્રની કોઈ પણ ગાથા લો, કોઈ પણ શબ્દ લ્યો, ગાથા નહીં પણ કોઈ પણ
શબ્દ
લ્યો, અથવા તો કોઈ પણ અનુયોગની વાત કરો, ચાર અનુયોગમાંથી, દ્રવ્યાનુયોગ હો, કથાનુયોગ હો, ગમે તેનુયોગ હો, તે બધાનું તાત્પર્ય વિતરાગતા છે. દ્રવ્ય શ્રુતમાં એક વિતરાગતા પ્રાપ્ત કરાવવા અર્થે જ સર્વ વાત કહી છે. રાગને ટાળવા, રાગ દ્વેષ મોહ આદિ દોષોને ટાળવા અને નિર્દોષ વિતરાગ દશા ઉત્પન્ન થવા અર્થે જ વાત કરી છે. કોઈ પણ શાસ્ત્રમાં વાત કરી છે તો આ જ વાત કરી છે. ગુરુદેવ તો સીધું કહેતા. એક વખતે દિગંબર મુનિ આવ્યા હતા ત્યાં, એની સાથે વાતચીત ચાલતી હતી. તો કે મારી પાસે એક પુસ્તક છે સમ્યક શિખરના મહાત્માનું, મને ગુજરી ગયા ત્યાં. સમ્યક શિખરના મહાત્માનું પુસ્તક છે, એમાં એમ લખ્યું છે કે સમ્યક શિખરની એક વાર યાત્રા કરે એનો મોક્ષ થઈ જાય. ગુરુદેવ કે શાસ્ત્ર ન કહેવાય, સીધું એમ કીધું.
બરોબર,
એ કાંઈ શાસ્ત્ર કહેવાય
નહીં,
કેમ કે એવો રાગ તો અનેક જીવો કરે છે, સુધરાગ તો આવે છે. રાગ થી મુક્તિ થાય એમ કહેનાર શાસ્ત્ર નહીં. જે રાગ થી બંધન થાય છે નવું, તે રાગ થી મુક્તિ થાય એમ કહેનાર સત્શાસ્ત્ર નહીં. એવો સિદ્ધાંત તે સત્શાસ્ત્ર નો સિદ્ધાંત નહીં. ખરેખર તે સિદ્ધાંત નથી પણ અપસિદ્ધાંત, ઊંધો સિદ્ધાંત છે. જેનાથી બંધન થાય એનાથી મુક્તિ સ્થાપે. આ પુણ્યથી બંધન થાય સત્ય કર્મનું, એનાથી જે મુક્તિ સ્થાપે છે એ સિદ્ધાંતને ખરેખર કહેતા નથી પણ અપસિદ્ધાંતને, અવળા સિદ્ધાંતને કહે છે, સ્થાપે છે. એના નવે તત્વ ખોટા, એનું સંવર નિદ્રા મોક્ષ એકે તત્વ સાચું. કહે છે કોઈ પણ શાસ્ત્ર હોય એની કોઈ ગાથા હોય, શબ્દ સત્શાસ્ત્રમાં દ્રવશ્રુતનો, એના કોઈ પણ યુગની વાત કરો તે બધાનું તાત્પર્ય વિતરાગતા છે. વિતરાગતા જ તાત્પર્ય છે. વિતરાગી પુરુષોના સ્ત્રી મુખેથી વહેલા જે આગમ શાસ્ત્ર તે બધા વિતરાગતાના જ પ્રતિપાદક છે. કેમ કે પોતે વિતરાગતાને સાધતા સાધતા લખ્યા છે, રાગને તોડતા તોડતા લખ્યા છે. તો એ રાગને સ્થાપે કે વિતરાગતાને સ્થાપે? એમના મુખેથી જે વાણી નીકળે તે વિતરાગતાની જ પ્રતિપાદન કરનારી હોય, રાગની પ્રતિપાદન કરનારી હોય. હવે દ્રષ્ટાંત લીધું છે કે એક શબ્દ લીધો ને, કોઈ પણ એક શબ્દ હોય તો એ વિતરાગતાને સ્થાપે છે. જેમ કે દ્રવ છે એમ કહેતા તે પરથી ભિન્ન છે, આમ ભેદ જ્ઞાન સિદ્ધ થાય છે. આ જીવ એક દ્રવ છે એમ કહો ત્યાં એ પરથી ભિન્ન છે, અનંત પર દ્રવ્યોથી એ ભિન્ન છે, જુદું છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એના અસ્તિત્વ, એનું અસ્તિત્વ કોઈને આધારે નથી. આ જીવ અનાદિ અનંત છે. દ્રવ તરીકે આ જીવ અનાદિ અનંત, એના અસ્તિત્વને વિચારો તો આ જીવનું અસ્તિત્વ સદાય નિરાલંબ નિરપેક્ષ છે, કોઈના આધારે નથી. એટલે અનંતા પર દ્રવ્યોથી ભિન્ન છે એમ એમાં આપોઆપ આવી જાય છે. દ્રવ છે એમ કહેતા તે પરથી ભિન્ન છે, માટે પરના કારણે નથી અને પરના આશરે નથી. મારા હોવાપણામાં કોઈ પરનું કારણ નથી અને કોઈના આધારે કે કોઈના આશરે મારું હોવાપણું છે એમ પણ નથી. હોવાપણું એટલે અસ્તિત્વ, હયાતિ. કોઈના આધાર વિના, કોઈના આશ્રય વિના, કોઈના કારણ વિના અનાદિ અનંત આ જગતમાં મારી હયાતિ હતી છે અને રહેશે ત્રણેય કાળે. આમ જ્યાં નિર્ણય કરે એમ કહે છે, એવો જ્યાં દ્રવ્યનો, સ્વદ્રવ્યનો નિર્ણય કરે તો એને પરની રૂચિ ટળીને વિતરાગતા થયા વિના રહેતી નથી. આમ નિર્ણય કરનારને પોતાના સ્વરૂપની રૂચિ, પોતાના સ્વતંત્ર સ્વરૂપની રૂચિ ઉત્પન્ન થઈને વિતરાગતા પ્રાપ્ત થાય એમ સર્વ અનુભવી પુરુષો કહે છે. પોતે જેણે પોતા વિતરાગતાનો અનુભવ કર્યો એ સર્વ અનુભવી પુરુષો એમ કહે છે કે જેને સ્વદ્રવ્યને પરદ્રવ્યથી ભિન્ન જાણ્યું એને અનાદિની પરદ્રવ્યની રુચિ તૂટી, એટલે આખા જગતની રુચિ એને તૂટી. એક સમયસાર ને જાણતા સ્વદ્રવ કો, કે સમયસાર કો, આ સ્તુતિમાં આવે છે કે ના, જાણી તમે આ જગતની રુચિ આળ છે, આળ છે એમ કહ્યું. જગતની રુચિ હતી એ ખલાસ થઈ ગઈ, પછી જગતની રુચિ એને રહેતી નથી. પરની રુચિ તળી અને વિતરાગતા થયા વિના રહેતી નથી, થાય જ થાય એમ કહે છે, ન થાય પ્રશ્ન રહેતો નથી. જો પોતાના સ્વદ્રવ્યને ભિન્ન જાણે તો વાચક છે, તમામ શબ્દ નો વાચ્ય શું, એનું વાચ્ય શું છે? કે જેમ સાકર શબ્દ નું વાચ્ય સાકર પદાર્થ છે, એમ દ્રવ શ્રુત નું વાચ્ય જ વિતરાગતા છે. એ વિતરાગતાના નિમિત્તે દ્રવ શ્રુતની રચના થઈ છે. જેને અંદરમાં વિતરાગતા પ્રગટ થઈ, પ્રસિદ્ધ થઈ, એ વિતરાગતાના અનુભવમાં રહીને એમણે દ્રવ શ્રુતમાં વિતરાગતાને સ્થાપી છે. એ સિવાય દ્રવ શ્રુતની રચનાનો કોઈ બીજો આશય છે
નહીં,
એક જ પ્રકાર છે.
બાર
અંગનો સાર વિતરાગતા, શાસ્ત્ર તાત્પર્ય વિતરાગતા, સૂત્ર તાત્પર્ય વિતરાગતા, એ સિવાય બીજું કઈ શાસ્ત્રમાં છે
નહીં.
એ વિતરાગ માર્ગ છે એને જ કહે છે, બીજું કઈ કહેતા નથી. બીજું કયું હોય તો પણ આને અર્થે, વિતરાગતાને અર્થે કહ્યું છે, વિતરાગતાને લક્ષ્યમાં રાખીને કહ્યું છે, બીજા કોઈ કારણથી કહ્યું નથી. બધું એના માટે છે, તમામ જેટલો કોઈ વ્યવહાર છે એ નિશ્ચયને બતાવવા અર્થે છે. વ્યવહારી જીવો સીધો અને સીધા નિશ્ચયને નથી સમજતા, એવી યોગ્યતા જોઈને જેમ મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવવો પડે છે, તેમ વ્યવહારીને વ્યવહારની ભાષામાં નિશ્ચય સમજાવવામાં આવ્યો છે એમ ખરેખર છે. આખી રચના જ એ પ્રકારે છે. અહીંથી મોક્ષ માર્ગ પ્રકાશક ના બોલ ચાલુ થયા છે 822 થી, એમાં પહેલા અધિકાર ના બોલ છે. મોક્ષ માર્ગ પ્રકાશક સ્વરૂપ છે ને 825 મુનિધર્મ ની વાત લીધી છે કે શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ છે. પૂર્ણ પાપ રૂપ શુભ અશુભ ભાવ તે ધર્મ નથી, પણ શુદ્ધોપયોગ જ ધર્મ છે એવો નિર્ણય તો પહેલા થઈ ગયો છે. સૌથી પહેલા એ નિર્ણય તો એમ કર્યો છે ધર્મનો, અને ત્યાં સમ્યક દર્શન થયું. તે સમ્યક દર્શન સહિત અંતરમાં લીનતા ઉપયોગની એકાગ્રતા વર્તે છે તે મુનિ ધર્મ છે. બહારમાં દીક્ષા અંગીકાર કરી તે મુનિ ધર્મ છે એમ વ્યવહારથી ભલે કહેવાતું હોય તો પણ શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ છે. દીક્ષા અંગીકાર કરી હોય પણ શુદ્ધોપયોગ સપ્તમ ગુણ સ્થાનને યોગ્ય ન હોય તો ત્યાં મુનિ ધર્મ ઉત્પન્ન થયો નથી. આમ છે ખરેખર, ત્યાં મુનિ ધર્મ ઉત્પન્ન થયો નથી. મિથ્યા દ્રષ્ટિપણું હોય ને દીક્ષા અંગીકાર કરે તો એને મુનિ કહેતા નથી, એ દ્રવલિંગી મુનિ કહેવાય છે. આમ કહેવાય, કહેવામાં તો વેસ્ટ જોઈને. ચોથા ગુણ સ્થાને મુનિ દશા પાળતો હોય તો પણ દ્રવલિંગી છે, એ સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી છે. પાંચમા ગુણ સ્થાને દીક્ષા અંગીકાર કરી હોય મુનિ દશા પાળે, બારમા બાહ્યાચાર મુનિ દશાને યોગ્ય પાળે તો પણ તે દ્રવલિંગ છે. સાતમા ગુણ સ્થાન યોગ્ય શુદ્ધિ પ્રગટ થાય અને ક્ષણે ક્ષણે છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનમાં વર્તે, છ છઠ્ઠા ગુણ સ્થાનમાં સ્વવિકલ્પ દશા પંચ મહાવ્રત આદિ પાળવાના વિકલ્પ એ તે વખતે પણ પરિણતિની શુદ્ધિ પાંચમા ગુણ સ્થાનથી ઘણી વધારે છે. એટલે સત્શાસ્ત્રમાં તો એવી વાત આવે છે કે મુનિ આહાર કરતા હોય વાવવા ત્યારે એ આહાર કરવાના વિકલ્પમાં એ છઠ્ઠા ગુણ સ્થાને છે ત્યારે એમની જે શુદ્ધિ વર્તે છે ને એ શુદ્ધિને લઈને જે નિર્જરા થાય છે એ ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન વર્તીને નિર્જરા થાય તેના કરતા અનંત ગુણ નિર્જરા છે, ગુણ શ્રેણી નિર્જરા છે.
વિકલ્પ હોય આહાર લેતા હોય,
આહાર લેતા હોય તો એ કાળે પણ સામાન્ય રીતે તો આહાર ગ્રહણ કરવાનો પરદ્રવ્યને ગ્રહણ કરવાનો વિકલ્પ સામાન્ય સંસારી જીવને તો પાપ ભાવમાં જાય છે, અશુભમાં જાય છે. આ ખાવું પીવું અશુભનો પર્યાય છે પણ મુનિ દિશામાં સંયમના હેતુથી આહારની પ્રવૃત્તિ હોવાથી તેના પરિણામમાં કષાયની તીવ્રતા થતી નથી. આહારનો વિકલ્પ થાય તો પણ કષાયની તીવ્રતા થતી નથી તેથી તેમને શુભ ઉપયોગ કયો છે અથવા મુનિને અશુભ ઉપયોગ નથી, મુનિને શુભો ઉપયોગ જ રહ્યો છે, અશુભ ઉપયોગ એને ટળી ગયો છે. તો પણ સ્વવિકલ્પ દશામાં છઠ્ઠા ગુણ સ્થાને પંચમ ગુણ સ્થાન કરતા ઘણી શુદ્ધિમાં એ વર્તે છે એવી મુનિ દશા છે. એવી જે આત્માની શુદ્ધ દશા પવિત્ર દશા એને મુનિ ધર્મ કયો છે. કોઈ બહારના વેશને કે પંચમહાવ્રતને ના પરિણામને મુનિ ધર્મ કયો નથી. મુનિ કોને કહેવા, મુનિ ધર્મ કોને કહેવો, કે શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ છે આ કોને લખ્યું છે, તોડણ મુનિએ લખ્યું છે પહેલા અધિકારમાં કે શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ છે, જ્યાં મુનિનું વર્ણન પોતે કરે છે ત્યારે આમ શરૂઆત કરી છે એમને મુનિને એવા જોયા છે 200 વર્ષ 250 વર્ષ પહેલા એ મુનિનું સ્વરૂપ એમના જ્ઞાનમાં આવ્યું છે. અત્યારે તો લોકોએ સાંભળ્યું નહોતું કે મુનિ આવા હોય એટલે કે કાનજી સ્વામીએ નવું કાઢ્યું, ભાઈ નવું કાઢ્યું નથી, તમારા શાસ્ત્ર જુઓ એમાં આવી જ વાત છે, બીજી વાત નથી એની અંદર. શરૂઆતમાં ભગવાન આદિનાથ થયા તો તે જ્યાં મોઢું ખુલ્યું વાણી જ્યાં નીકળી ત્યાં 363 પાખંડ થયા, વાણી નીકળી ત્યાં. કેમ કે જગતમાં વિપરીત અભિપ્રાય વાળા તો ઉભા જ છે, જેવો અહીંયા પ્રસંગ ઉભો થાય એટલે ધમાધમ કર્યા વિના રહે નહીં, આમ ન હોય આમ ન હોય આમ ન હોય. વિચિત્રતા એ છે કે અજ્ઞાન વર્તે છે, વિવેક તો નથી. ખરેખર તો જેને પોતાનું આત્મજ્ઞાન થાય છે એને શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનું જ્ઞાન ને એનો વિવેક તો એને જ હોય છે. એને એમ કહે છે કે આમ ન હોય, આમ ન કરાય, તમારે આમ કરાય, ઠીક આવી ગડબડ ચાલે છે. ડાયને ગાંડી શિખામણ દે આપણે નથી કહેતા, જો ભાઈ હારે જાશ ને તું જરા આમ રેજે આમ રેજે, તો ડાય મનમાં મનમાં છે કે આ છે ગાંડી અને શિખામણ મને દે છે આના જેમ છે. શુદ્ધોપયોગ રૂપ મુનિધર્મ છે, પુણ્ય પાપ રૂપ શુભાશુભ ભાવ તે ધર્મ નથી. મુનિધર્મ તો નથી પણ તે
ધર્મ જ નથી,
ધર્મનું સ્વરૂપ નથી. પણ પુણ્ય પાપ રહિત જે શુદ્ધ ઉપયોગ છે એ જ ધર્મ છે, શુદ્ધ ઉપયોગ જ ધર્મ છે, એ સિવાય કોઈ ધર્મ
નથી
એવો નિર્ણય તો પહેલા થઈ ગયો છે સમ્યક દર્શનમાં એવો નિર્ણય તો
થઈ
ગયો છે, પણ અસ્થિરતા છે એટલે પુણ્ય પાપ ત્યાં થાય છે. નિર્ણયમાં, નિર્ણયના વિષયમાં એટલી સ્થિરતા નથી, તેથી અસ્થિરતાથી પુણ્યના પરિણામ પણ થાય છે અને પાપના પરિણામ પણ થાય છે. જ્યારે એકાગ્રતા વધે છે, આત્મસ્થિરતા વધે છે સમ્યક દર્શન સહિત, ત્યારે અંતરમાં લીનતા વર્તે છે, એકાગ્રતા વર્તે છે, સ્થિરતા વધી જાય છે. અને એ સ્થિરતા કેળવાઈને એટલી વધી ગયેલી છે કે એક એક ક્ષણમાં એ શુભોપયોગમાં આવે છે, અને એક ક્ષણમાં જે અશુદ્ધ ઉપયોગમાં જાય છે, જ્યારે છઠ્ઠા ગુણ સ્થાને જાય ત્યારે અશુદ્ધ ઉપયોગમાં જાય છે. પરિણતિ શુદ્ધ છે અને ઉપયોગ ત્યાં અશુદ્ધ છે. એ અશુદ્ધ ઉપયોગ એક ક્ષણનો તોડવા માટેનો ત્યાં પુરુષાર્થ છે. મુનિના આત્મા છે એ એકદમ પુરુષાર્થમાં, સતત પુરુષાર્થમાં વર્તે છે. જગતના તમામ કાર્યો છોડી દઈને, કોઈ પણ કાર્યની જવાબદારી માથે નહીં રાખીને, એકનું એક ક્ષણની જે અસ્થિરતાનો વિકલ્પ પંચ મહાવ્રતનો ઉઠે છે એને તોડી, અને એક ધારો શુદ્ધોપયોગ થઈ જાય અરિયંત દશાનો, એ પુરુષાર્થમાં જેવો વર્તે છે તેને મુનિ કહેવામાં આવે છે. મુનિ એવા હોય છે કે એને દીક્ષા લીધી, એનો અર્થ શું કે હવે જગતનું કોઈ કાર્ય કરવાનો એની પાસે સમય નથી. પણ ધર્મીને ગુરુ થયા તો ઉપદેશ આપે કે ના આપે સમાજને, કે ઉપદેશ આપવાની જવાબદારી એને માથે નથી. વિકલ્પ આવે ને ઉપદેશ નીકળે, અને ધર્મના લોભી ઉપદેશ ગ્રહણ કરે જેને ધર્મની ગરજ હોય તે, નહીતર એના રસ્તે ચડ્યા છે. એ પોતે પરિપૂર્ણ શુદ્ધ થવા અર્થે સતત રાત્રિ દિવસ, રાત્રે દિવસે પૂરો આહાર લેતા નથી ને રાત્રે પૂરી નિંદ્રા પણ લેતા નથી, આવા પુરુષાર્થમાં પડેલા જીવો છે. એકલો પૂર્ણ થઈ જવું છે, જેને જેને પૂર્ણ થવા માટે જેમ ઘોડો રેસમાં ઉતરે એમ રેસ લગાવી છે. પૂર્ણ પદ લીધું કે લેશે, લીધું કે લેશે, એવી પુરુષાર્થની રમઝટ અંદરમાં બોલે છે કે જેને એ કારણે નિંદ્રા પણ આવતી નથી. અને બહુ રોગ થઈ જાય ને નિંદ્રા નથી આવતી, ભાઈ શું રહે છે કે ભાઈ બીપી બહુ રહે છે, હાઇપર ટેન્શન રહે ને, અંદર ફુવારાની જેમ લોહી જતું હોય માથામાં, નસ થઈ જાય સાંકડી, એટલે જેમ જેમ જવાનો રસ્તો સાંકડો એમ એકદમ ફોર્સથી જવું પડે ઉપર, એને જોર કરે તો જ નીકળી શકે, નહીતર હાંકડા માર્ગમાંથી કેવી રીતે લોહી નીકળે. એટલે થાય માથામાં ધમધમાટ, કેમ કે ઊંઘ આવતી નથી. મુનિરાજને ધમધમાટ છે એના પુરુષાર્થનો, એને ઊંઘ આવતી નથી. કોકને ઊંઘ આવે તો એ અંતર્મુખથી ઓછી, બધા રોજ સુવે જેવું કઈ નહીં, પણ સુવે તો આટલું સુવે, એથી વધારે નહીં. 24 કલાક જ્ઞાન ધ્યાનમાં પીડ્યા છે, અને પરમાત્મ પદની પ્રાપ્તિ માટે જે અવિરત પુરુષાર્થ કરે છે, વિરામ લીધા વિના જાણે પુરુષાર્થ કરે છે, એવી દશાને મુનિધર્મ કહેવામાં આવ્યો છે. એ મુનિધર્મ છે, ખાય પીએ ને લહેર કરે એ મુનિધર્મ છે.
8-9 નો ટાઈમ પ્રવચન માંગણી આવી છે, 8-9 કરવો,
8-9
કાલથી 8-9 પ્રવચન નો સમય,
થોડા
8-9 સવારે
થોડા દિવસ છે પછી પ્રતિષ્ઠા માટે,
8-9
ત્યાં જાઓ.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવ નો.